એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠિ, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠિમાં. આજે આપણે એક એવા લેખકની વાત કરવાના છીએ જેમણે શબ્દોથી જાદુ રચ્યો, વાસ્તવિકતાની પાછળ છુપાયેલા અચરજને જાણે જીવંત કરી દીધું.
હા, લેટિન અમેરિકાના એ ધરતીપુત્ર જેમની કલ્પનાએ આખી દુનિયાને મોહિત કરી દીધી.
બરાબર, ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ, આપણે એમને પ્રેમથી ગાબો કહીએ છીએ. આજે આપણે સમજવાની કોશિશ કરીશું કે એમની વાર્તાઓમાં એવું તે શું હતું, શું ખાસ હતું.
હા, એ જ કે ઇતિહાસ, દંતકથા અને રોજિંદા જીવન બધું ભેગું થઈને એક અવિસ્મરણીય અનુભવ બની જાય.
બિલકુલ.
ખરેખર ગાબો જન્મ 6 માર્ચ 1927, અવસાન 17 એપ્રિલ 2014, એ માત્ર લેખક નહોતા. એમ કહી શકાય કે 20મી સદીના લેટિન અમેરિકાના આત્માના એ ચિત્રકાર હતા.
અચ્છા,
કોલંબિયન લેખક, પત્રકાર અને હા, 1982માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. એમણે જ આમ જુઓ તો લેટિન અમેરિકન સાહિત્યને વિશ્વસ્તરે ઓળખ અપાવી.
એમનું પૂરું નામ તો બહુ લાંબુ છે ને, ગેબ્રિયલ હોઝે દેલા કોન્કોર્ડિયા.
હા હા, ગેબ્રિયલ હોઝે દેલા કોન્કોર્ડિયા ગાર્સિયા માર્ક્વેસ. પણ ઓળખ તો ટૂંકી અને સચોટ, જાદુઈ યથાર્થવાદના પ્રણેતા,
મેજિકલ રિયલિઝમ, આ શબ્દ એમની સાથે જોડાયેલો જ છે.
બરાબર. અને એમના માટે આ ખાલી એક સાહિત્યિક ટેકનિક નહોતી, પણ વાસ્તવિકતાને ઊંડાણથી સમજાવવાનું એક સાધન હતું.
આપણે એમના સમય અને સંસ્કૃતિની વાત કરીએ, ગાબોનો જન્મ થયો એ વખતે દુનિયામાં ઘણું બધું બદલાઈ રહ્યું હતું. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું, ટેકનોલોજી આગળ વધી રહી હતી.
હા, જાઝ એજ, સિનેમામાં અવાજ આવ્યો, લિન્ડબર્ગની ઉડાન, ઘણું બધું. પણ કોલંબિયાની વાત થોડી જુદી હતી.
કેવી રીતે?
ત્યાં પેલી યુનાઇટેડ ફ્રૂટ કંપની જેવી અમેરિકન કંપનીઓનું બહુ વર્ચસ્વ હતું અને સ્થાનિક લોકો સાથે સંઘર્ષ ચાલતો રહેતો.
પેલો બનાના હત્યાકાંડ, એ આ જ સમયની વાત છે, 1928ની.
હા બરાબર, 1928નો બનાના હત્યાકાંડ. કંપનીના બગીચામાં મજૂરો હડતાલ પર ઉતર્યા હતા અને સેનાએ ગોળીબાર કર્યો, કેટલાય માર્યા ગયા.
ઓહો.
અને સરકારે આખી વાત દબાવી દીધી. આ ઘટનાની ભયાનકતા અને એના પરનું મૌન, આ બધું પાછળથી એમની પેલી મહાન નવલકથા 100 યર્સ ઓફ સોલિટ્યુડમાં મેકોન્ડોના ઇતિહાસના એક ભાગ તરીકે આવ્યું.
અચ્છા,
એટલે વાસ્તવિક ઘટનાઓ એમની કલ્પનાનો આધાર બની.
બિલકુલ.
અને સાહિત્યિક રીતે જોઈએ તો 1960 અને 1970નો દાયકો લેટિન અમેરિકામાં બૂમ તરીકે ઓળખાયો.
બૂમ ઇશ્યુ હતું.
એ એક સાહિત્યિક આંદોલન જેવું હતું. મારિયો વર્ગાસ લ્યોસા, જુલિયો કોર્ટઝાર, કાર્લોસ ફુએન્ટેઝ, આ બધા લેખકો સાથે માર્ક્વેઝે પણ ભાષા, કથા અને સમય સાથે નવા પ્રયોગો કર્યા.
એટલે એ સમયગાળો લેટિન અમેરિકન સાહિત્ય માટે સુવર્ણકાળ જેવો હતો.
હા, કહી શકાય. એમણે યુરોપિયન આધુનિકતાવાદ જેમ કે કાફકા કે ફોકનર પાસેથી પ્રેરણા તો લીધી, પણ એને પોતાની દેશી પરંપરાઓ, આફ્રિકી મૂળની વાતો, દંતકથાઓ અને હા, એ સમયની રાજકીય ઉથલપાથલ, શીતયુદ્ધ, ક્રાંતિઓ, લશ્કરી શાસન, આ બધા સાથે ભેળવીને કંઈક સાવ નવું જ સર્જ્યું.
અને એ રીતે લેટિન અમેરિકન અનુભવ વિશ્વ સાહિત્યના કેન્દ્રમાં આવ્યો.
બરાબર, આ બૂમની એ જ અસર હતી.
અને આ બધાની શરૂઆત ક્યાંથી થઈ? એમના બાળપણથી, કોલંબિયાના એ નાના શહેર અરાકાટાકાથી.
હા, ત્યાંથી જ. ખાસ કરીને એમના નાના નાની સાથે જે વર્ષો વિતાવ્યા એ એમના લેખનનો પાયો બન્યા.
એ કેવી રીતે? શું હતું એમના નાના નાનીના પ્રભાવમાં?
એ બહુ રસપ્રદ વાત છે. જુઓ, એમના નાના કર્નલ નિકોલસ રિકાર્ડો માર્કેઝ મેજિયા એક ઉદારમતવાદી હતા અને પેલા 1000 ડેઝ વોરમાં લડેલા પણ હતા.
એટલે સૈનિક હતા.
હા, એટલે એ ગાબોને ઇતિહાસ, રાજકારણ, હિંસા, સન્માન, આવી બધી વાસ્તવિક, ક્યારેક કડવી વાતો કહેતા.
અચ્છા.
અને નાની, એમના નાની ટ્રાન્ક્વિલીના ઇગ્વારાન કોર્ટ્સ, એમની દુનિયા સાવ જુદી. ભૂત, પ્રેત, શુકન અપશુકન, લોકવાયકાઓ, આ બધું એમના માટે રોજિંદી વાત હતી.
ઓહો, એટલે એકદમ વિરોધાભાસી પ્રભાવ.
હા, અને સૌથી મહત્વનું એ હતું કે નાની ગમે તેવી ચમત્કારિક ઘટના હોય ને એનું વર્ણન પણ એવી સહેજતાથી કરે જાણે એમાં કંઈ નવાઈ જ નથી.
ખરેખર, જેમ કે ચા બનાવતા બનાવતા ભૂતની વાત કરે એમ.
બસ એમ જ. આ બે વિરોધાભાસી દુનિયા, નાનીની કઠોર વાસ્તવિકતા અને નાનીની જાદુઈ સહેજતા, ગાબોનાના મનમાં ભેગી થઈ અને એમાંથી જ પેલો જાદુઈ યથાર્થવાદ જન્મ્યો.
એટલે વાસ્તવિકતા અને જાદુ એમના માટે અલગ ન હતા, એક જ સિક્કાની બે બાજુ જેવા. પણ પછી તો એ ભણવા ગયા, કાયદાનો અભ્યાસ કરવા બોગોટા.
હા, બોગોટાની યુનિવર્સિદાદ નેસ્યોનાલમાં. પણ મન લાગ્યું નહીં, સાહિત્ય અને પત્રકારત્વ તરફ વધુ ખેંચાણ રહ્યું.
અને પેલો 1948નો બોગોટાઝો, લિબરલ નેતા ગૈતાનીનની હત્યા પછી જે હિંસા ફાટી નીકળી એની પણ અસર થઈ હશે.
ચોક્કસ, એના પછી તો એમણે કાયદાનું ભણવાનું છોડી જ દીધું અને કાર્તાજેના જઈને પત્રકાર તરીકે કામ શરૂ કર્યું.
તો આ પત્રકારત્વનો અનુભવ એણે એમના સાહિત્યને કેવી રીતે ઘડ્યો? કારણ કે ઘણા લોકો માને કે પત્રકારત્વ તો તથ્યોની વાત છે, જ્યારે સાહિત્ય કલ્પનાની.
સામાન્ય રીતે એવું લાગે, પણ માર્કવેઝના કિસ્સામાં પત્રકારત્વ ખૂબ જ કામ લાગ્યું. એનાથી એમને ચોકસાઈ આવી, તટસ્થ રીતે જોવાની દ્રષ્ટિ મળી, ઓછા શબ્દોમાં ઘણું કહેવાની કળા આવી.
અચ્છા.
અને મજાની વાત એ છે કે જ્યારે સાવ અસાધારણ ઘટનાઓનું વર્ણન કરે છે ત્યારે પણ એમની શૈલી પત્રકાર જેવી જ રહે છે, નિર્લેપ, વિગતવાર, ચોકસાઈવાળી. એનાથી પેલી જાદુઈ ઘટનાઓ વધુ વિશ્વાસપાત્ર લાગે, ક્યારેક તો વધુ આઘાતજનક પણ.
એટલે પેલી ડેડ પેન શૈલી જે એમના નાની પાસેથી મળી હતી એને પત્રકારત્વએ વધુ શાર્પ બનાવી.
બરાબર, આ જ વસ્તુ એમને યુરોપિયન સરિયલિઝમથી અલગ પાડે છે. સરિયલિઝમ ઘણીવાર સ્વપ્ન જેવું, અતાર્કિક લાગે, પણ માર્કવેઝની દુનિયામાં જાદુ એ વાસ્તવિકતાથી ભાગવાનું સાધન નથી, એ તો વાસ્તવિકતાનો જ એક ભાગ છે, ક્યારેક ડરાવણો ભાગ.
આ ખરેખર અદ્ભુત છે, કેવી રીતે જીવનના અનુભવો અને પરંપરાઓને એમણે એક આખી સાહિત્યિક શૈલીમાં બદલી નાખ્યા. પછી 1955માં એમની પહેલી લઘુનવલ આવી, લીફ સ્ટોર્મ.
હા, લા ઓહારાસ્કા. એમાં પહેલીવાર પેલા કાલ્પનિક શહેર મેકોન્ડોનો ઉલ્લેખ આવ્યો, પણ ખરી ઓળખ તો પછીની કૃતિઓથી મળી,
જેમ કે નો વન રાઇટ્સ ટુ ધ કર્નલ 1961માં આવેલી.
હા, એલ કોરોનેલ નો તિએને કિએન લે સ્ક્રીબા. આમાં એમની શૈલી વધુ સંયમિત, વધુ ધારદાર બની. પેલું ગૌરવ, રાજોવી, રાજકીય દમન, એ બધું બહુ સૂક્ષ્મ રીતે આવે છે. પણ પછી આવ્યું 1967,
100 યર્સ ઓફ સોલિટ્યુડ.
બસ, સીએન આનોસ દે સોલેદાદ એ પુસ્તક આવ્યું ને સાહિત્ય જગતમાં જાણે ધડાકો થયો.
કહેવાય છે કે એમને રસ્તામાં વિચાર આવ્યો ને ગાડી પાછી વાળી લીધી.
હા, એકે પુલકો જતા હતા ને રસ્તામાં પહેલું પ્રકરણ મનમાં ગોઠવાઈ ગયું. તરત પાછા વળ્યા, ઘરમાં પુરાયા અને લગભગ 18 મહિના સુધી લખ્યા કર્યું. એમના પત્ની મર્સિડીઝ બાર્ચા, એમનો સાથ એ વખતે બહુ મોટો હતો. ઘર ચલાવવાની જવાબદારી એમણે ઉપાડી લીધી.
100 યર્સ ઓફ સોલિટ્યુડ, આ પુસ્તક તો શું કહેવું એના વિશે. લેટિન અમેરિકાનો આખો ઇતિહાસ અને મિથક કથા જાણે એક સાથે આવી ગયા.
બુએન્ડિયા પરિવારની 7 પેઢીની ગાથા. પણ ખાલી એક પરિવારની વાત નથી, એમાં એકલતા છે, પ્રેમ છે, યુદ્ધ છે, સત્તા છે, સ્મૃતિભ્રંશ છે, સમયનું ચક્ર છે, ઘણું બધું છે.
આટલું જટિલ પુસ્તક આટલું બધું લોકપ્રિય કેમ થયું હશે? દુનિયાભરમાં કરોડો કોપી વેચાયું.
મને લાગે છે એના ઘણા કારણો છે. એક તો ભાષા, અદ્ભુત કાવ્યાત્મક અને ચિત્રાત્મક ભાષા છે. બીજું, એમાં માનવ અનુભવના મૂળભૂત તત્વો છે, જન્મ, મૃત્યુ, પ્રેમ, ઝંખણા, જે કોઈ પણ સંસ્કૃતિના વાચકને સ્પર્શી જાય.
અને પેલો જાદુઈ યથાર્થવાદ?
હા, એ ત્રીજું અને કદાચ સૌથી મોટું કારણ. એ વાચકને એક એવી દુનિયામાં લઈ જાય છે જે જાણીતી પણ લાગે ને અજાણી પણ. ઇતિહાસ અને દંતકથા વચ્ચેની રેખા ભૂસાઈ જાય. અને એણે સાબિત કર્યું કે ઊંડું, જટિલ સાહિત્ય પણ લોકોને ગમી શકે છે, પોપ્યુલર થઈ શકે છે.
આ પછી આવી ધી ઓટમ ઓફ ધ પેટ્રિઆર્ક 1975માં. એની શૈલી તો સાંભળ્યું છે કે 100 યર્સ કરતાં પણ વધુ પ્રાયોગિક હતી.
હા, બિલકુલ. એલ ઓતોનિયો દેલ પાત્રિઆર્કા, એક કાલ્પનિક લેટિન અમેરિકન સરમુખત્યારની વાત. એમાં વાક્યો બહુ લાંબા છે, ક્યારેક તો આખું પાનું ભરાઈ જાય એક જ વાક્યથી. સમયનો ક્રમ પણ આગળ પાછળ થતો રહે.
ઓહો, એવું શા માટે?
એ સરમુખત્યારની જે નિરંકુશ, બધે ફેલાયેલી અને ભ્રષ્ટ સત્તા હતી ને, એનો બોજ અને એનાથી થતી ગૂંગળામણ બતાવવાનો એક પ્રયોગ હતો. વાંચવામાં કદાચ થોડી અઘરી પડે, પણ સત્તાના સ્વરૂપનું એ અદ્ભુત ચિત્રણ છે.
ત્યાર પછી 1981માં ક્રોનિકલ ઓફ અ ડેથ ફોર ટોલ્ડ. આ તો નામ પરથી જ લાગે છે કે કોઈ જાહેરાત થયેલા મૃત્યુની વાત હશે.
હા, ક્રોનિકા દે ઉના મુએર્તે આનુન્સિયાદા. આ એક સત્ય ઘટના પર આધારિત છે. એક યુવકની હત્યા થવાની છે એ આખા ગામને ખબર છે, પણ કોઈ રોકતું નથી.
અરે બાપરે.
અહીં માર્કવેસ ફરી પત્રકાર બની જાય છે. તથ્યો રજૂ કરે છે, લોકોના નિવેદન ટાંકે છે, પણ એની પાછળ નૈતિક જવાબદારી, સામુદાયિક અપરાધભાવ, નિયતિ અને પેલો સન્માનનો ખ્યાલ, એ બધાની જટિલતા છે.
એટલે જાણવા છતાં કશું ન કરવું એ પણ એક પ્રકારની હિંસા છે, એવું કંઈક.
હા, બરાબર એ જ. એ આપણને વિચારતા કરી મૂકે છે.
અને પછી 1985માં લવ ઇન ધ ટાઈમ ઓફ કોલેરા, આમાં ફરી પ્રેમ મુખ્ય વિષય બન્યો.
હા, એલ અમોર એન્ડ લોસ ટીએમ્પોસ દેલ કોલેરા. 100 યર્સમાં પ્રેમ હતો, પણ અહીં તો પ્રેમ જ કેન્દ્રમાં છે. ફ્લોરેન્ટિનો અરીઝા અને ફર્મિના ડાઝાની પેલી લગભગ 50 વર્ષ લાંબી પ્રતીક્ષાવાળી પ્રેમકથા.
50 વર્ષ?
હા,
ખરેખર.
હા, કહેવાય છે કે એમના પોતાના માતા પિતાની પ્રેમકથા પરથી પ્રેરિત છે. આ નવલકથા પ્રેમની દ્રઢતા, સમયનું વહેવું, વૃદ્ધત્વ, મૃત્યુ, આ બધાનો સામનો કરતા સંબંધોનું બહુ ભાવનાત્મક અને કાવ્યાત્મક ચિત્રણ છે.
આમાં પેલું જાદુઈ તત્વ ઓછું છે નહીં?
હા, અહીં જાદુ ઓછો છે, પણ મનોવૈજ્ઞાનિક ઊંડાણ અને ગદ્યની સુંદરતા અદ્ભુત છે. એ બતાવે છે કે માર્કવેઝ ખાલી જાદુના જ નહીં, માનવીય સંબંધોના પણ ઊંડા જાણકાર હતા.
આટલી બધી ઉત્તમ કૃતિઓ પછી નોબેલ પુરસ્કાર તો મળવો જ જોઈએ. 1982માં મળ્યો, એનું મહત્વ શું હતું? ખાલી માર્કવેઝ માટે કે લેટિન અમેરિકન સાહિત્ય માટે પણ?
બંને માટે. લેટિન અમેરિકન સાહિત્ય માટે તો ખૂબ જ મોટું મહત્વ હતું. એ સમયે પણ પશ્ચિમમાં લેટિન અમેરિકન સાહિત્યને થોડું એક્ઝોટિક કે અલગ ગણવામાં આવતું.
અચ્છા.
નોબેલ મળવાથી માર્કવેઝ અને એમના જેવા બીજા લેખકોના કામ પર દુનિયાનું ધ્યાન ગયું. નોબેલ કમિટીએ પણ કહ્યું કે એમની કૃતિઓમાં કાલ્પનિક અને વાસ્તવિકતા ભેગા મળીને એક સમૃદ્ધ, કલ્પનાશીલ વિશ્વ રચે છે જે એક ખંડના જીવન અને સંઘર્ષોને પ્રતિબિંબિત કરે છે.
એટલે એમની લેખન શૈલીની અને લેટિન અમેરિકન વાસ્તવિકતાની આ વૈશ્વિક સ્વીકૃતિ હતી.
બરાબર. અને માર્કવેઝે પોતાના નોબેલ વ્યાખ્યાન ધ સોલિટ્યુડ ઓફ લેટિન અમેરિકામાં આ જ વાત કરી કે અમારે અમારી વાસ્તવિકતા સમજાવવા અમારા પોતાના શબ્દો, અમારા પોતાના રૂપકો જોઈએ, બીજાના માપદંડ નહીં.
અને એમનો પ્રભાવ આજે પણ કેટલાય લેખકો પર એમની અસર દેખાય છે. સલમાન રશ્દી, ટોની મોરિસન, ઇસાબેલ એલિયન્ડે.
હા, અને ઘણા બધા. એવું કહી શકાય કે એમણે ખાલી વાર્તાઓ નથી લખી, પણ વાર્તા કેવી રીતે કહેવાય એ રીત જ બદલી નાખી.
કેવી રીતે?
એમણે બતાવ્યું કે ઇતિહાસ ખાલી તથ્યો નથી, એમાં સ્મૃતિ, દંતકથા, કલ્પના બધું ભળેલું હોય છે. એમણે એ પણ બતાવ્યું કે સાવ સ્થાનિક અનુભવમાં પણ સાર્વત્રિક સત્ય હોઈ શકે છે. મેકોન્ડો ભલે કાલ્પનિક હોય, પણ એની વાત દુનિયાભરના લોકોને પોતાની લાગે છે.
પોસ્ટ કોલોનિયલ લેખકો માટે પણ એ પ્રેરણા બન્યા હશે નહીં?
ચોક્કસ, કારણ કે એમણે પોતાની સંસ્કૃતિની વાત પોતાના અવાજમાં ગૌરવ સાથે કહી. એમની પેલી જાદુઈ યથાર્થવાદ શૈલી તો હવે દુનિયાભરના લેખકો વાપરે છે વાસ્તવિકતાના જુદા જુદા સ્તરો બતાવવા માટે.
એટલે આજે પણ એમનું કામ પ્રાસંગિક છે?
બિલકુલ. વૈશ્વિકીકરણ, સાંસ્કૃતિક ઓળખ, ઇતિહાસનું અર્થઘટન, આ બધી ચર્ચાઓમાં માર્કવેઝનું કામ આજે પણ બહુ મહત્વનું છે.
જો કોઈએ માર્કવેઝને વાંચવાનું શરૂ કરવું હોય તો ક્યાંથી કરે? 100 યર્સ તો કદાચ શરૂઆતમાં થોડી હેવી પડે.
હા, કદાચ. નવા વાચકો માટે ક્રોનિકલ ઓફ અ ડેથ ફોર ટોલ્ડ સારી શરૂઆત છે. ટૂંકી છે, વાર્તા પકડી રાખે એવી છે, અને એમની શૈલીનો પરિચય પણ મળી જાય.
બીજો કોઈ વિકલ્પ?
એમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ કલેક્ટેડ સ્ટોરીઝ, એમાં અ વેરી ઓલ્ડ મેન વિથ ઇનોર્મસ વિંગ્સ જેવી સરસ વાર્તાઓ છે. એનાથી એમની રેન્જ ખબર પડે.
અને પ્રેમકથા ગમતી હોય તો?
તો પછી લવ ઇન ધ ટાઈમ ઓફ કોલેરા. પાત્રો સરસ છે, ભાવનાત્મક ઊંડાણ છે, અને હા, 100 યર્સ ઓફ સોલિટ્યુડ તો માસ્ટરપીસ છે જ. વહેલું મોડું એ તો વાંચવું જ પડે.
એમના લખાણોમાંથી અમુક યાદગાર વાક્યો યાદ કરીએ. પેલું 100 યર્સનું શરૂઆતનું વાક્ય.
અહં, ઘણા વર્ષો પછી જ્યારે તે ફાયરિંગ સ્ક્વોડનો સામનો કરી રહ્યો હતો ત્યારે કર્નલ ઓરેલિયાનો બુએન્ડિયા ને તે દૂરનો બપોર યાદ આવવાનો હતો જ્યારે તેના પિતા તેને બરફ શોધવા લઈ ગયા હતા.
શું વાક્ય છે! ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય, બધું જ એક સાથે.
બરાબર, સમય અને નિયતિની આખી થીમ આ એક વાક્યમાં આવી જાય છે.
અને લવ ઇન ધ ટાઈમ ઓફ કોલેરાની શરૂઆત પણ એટલી જ સચોટ છે.
તે અનિવાર્ય હતું. કડવી બદામની ગંધ હંમેશા તેને અપૂર્ણ પ્રેમના ભાગ્યની યાદ અપાવતી.
કેટલું કાવ્યાત્મક! લેખન વિશે એમનો એક વિચાર મને બહુ ગમે છે.
કયો? એમણે કહ્યું હતું, આખરે સાહિત્ય સુથારી કામ સિવાય બીજું કંઈ નથી. બંનેમાં તમે વાસ્તવિકતા સાથે કામ કરો છો. લાકડા જેટલી જ સખત સામગ્રી.
વાહ! એટલે લેખન એ માત્ર કલ્પના નથી પણ એક કળા છે, એક શિસ્ત છે.
બરાબર, વાસ્તવિકતા સાથે કામ કરવાનું છે.
અને પેલું જીવન વિશેનું વાક્ય પણ બહુ સુંદર છે. એ સાચું નથી કે લોકો સપના જોવાનું બંધ કરી દે છે કારણ કે તેઓ વૃદ્ધ થાય છે. તેઓ વૃદ્ધ થાય છે કારણ કે તેઓ સપના જોવાનું બંધ કરી દે છે.
હા, કલ્પના અને જીવનશક્તિ વચ્ચેનો સંબંધ કેટલો સરસ રીતે બતાવ્યો છે.
એમની રાજકીય વિચારધારા અને ફિડેલ કાસ્ટ્રો સાથેની મિત્રતા, એના વિશે શું કહેશું? એ થોડું વિવાદાસ્પદ રહ્યું છે, નહીં?
હા, રહ્યું છે. ઘણા લોકોએ ટીકા પણ કરી કે એનાથી એમની સાહિત્યિક સ્વતંત્રતા પર અસર થાય છે. પણ માર્ક્વેઝ માટે કદાચ લેખન અને રાજકીય સક્રિયતા એ લેટિન અમેરિકાની વાસ્તવિકતા સાથે જોડાવાના બે અલગ રસ્તા નહોતા, પણ એક જ સિક્કાની બે બાજુ હતા.
એમણે પત્રકારત્વને પ્રોત્સાહન આપવા સંસ્થાઓ પણ બનાવી હતી.
હા, ફુન્દસિયોન નુએવો પેરિયોડિઝમો ઇબેરો અમેરિકાનો.
અને એમની કૃતિઓ પરથી ફિલ્મ બનાવવી એ હંમેશા મુશ્કેલ રહ્યું છે, ખાસ કરીને 100 યર્સ.
હા, એ પોતે પણ લાંબા સમય સુધી રાજી નહોતા. કદાચ એમને ડર હતો કે પડદા પર એ જાદુ અને એ જટિલતા નહીં બતાવી શકાય. એમની દુનિયા એટલી બધી સમૃદ્ધ છે, એટલા બધા સ્તર છે એમાં.
એને 2-3 કલાકની ફિલ્મમાં કેવી રીતે સમાવી શકાય?
બરાબર. જો કે હવે નેટફ્લિક્સ પર સ્પેનિશમાં સિરીઝ બની રહી છે. કદાચ એ નવલકથાના વિશાળ ફલકને વધુ સારી રીતે ન્યાય આપી શકે.
તો અંતે આપણે શ્રોતાઓ માટે શું વિચાર મૂકી શકીએ? માર્ક્વેઝે આપણને શું શીખવ્યું?
કદાચ એ જ કે વાસ્તવિકતા આપણે જેવી ધારીએ છીએ એવી સીધી સાદી નથી હોતી. એમાં ઇતિહાસ, દંતકથા, સપના, ડર બધું જ ભળેલું હોય છે.
અને એ અસાધારણ લાગતી વસ્તુઓ પણ આપણા જીવનનો ભાગ હોઈ શકે છે.
હા, અને એને કહેવા માટે આપણને કદાચ નવી ભાષા, નવા રૂપકોની જરૂર પડે. એમની સૌથી મોટી ભેટ કદાચ એ છે કે એ આપણને આપણી આસપાસની દુનિયામાં, આપણા પોતાના ઇતિહાસમાં, આપણી પોતાની વાર્તાઓમાં જે જાદુ છૂટાયેલું છે એને ઓળખવા માટે પ્રેરણા આપે છે.
આપણી પોતાની વાસ્તવિકતાને આપણા પોતાના શબ્દોમાં કહેવાનું મહત્વ.
બિલકુલ, એ જ માર્ક્વેઝનો વારસો છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.